જુમારી પર્યાયની પર્યાય વિશેષમાં રહેલા એ જ જીવ સામાન્ય ને જોડે છે. પર્યાય નું તો ગિરાઈ ગયો, બંધ થઈ ગયો, એટલે ઉડેલા જ્ઞાન વડે ભવ્યાતીત નહીં વડે જોતા આહા બે ત્રણ મીટિંગમાં તો કેટલું નાખ્યું છે. ભાઈ કેવીના કેળાએ તો એવા દિગંબર સંતોની વાણીની કોઈ અપાર લક્ષો. ભગવાનના તો વિરહ પડ્યા પણ આ વાણી રહી ગઈ. આહા આ વાણી ભગવાનના વિરહ ભૂલાવ્યા. કહે છે પર્યાયને બંધ થઈ જતા અંદર જે એક રૂપ અંતઃ તત્વ છે તેને જાણનારું જ્ઞાન ઉડી ગયું છે. જ્યારે પર્યાય ઉપર દ્રષ્ટિ હતી ત્યારે દ્રવ્યને જાણનારું જ્ઞાન અસ્ત થઈ ગયું હતું. પણ હવે જો પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું એટલે તેમાં સ્વને અંતઃ તત્વને અવલોકવાનું જ્ઞાન ઉડ્યું છે. તે ઉગડેલા જ્ઞાન વડે જોવામાં આવે છે ત્યારે વિશેષમાં રહેલા એ જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા આહા છે અંદર છે કે નહીં અંદર પુસ્તકમાં કે જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું એ જીવ દ્રવ્ય છે એમ પાસે છે. આહા ભગવાન આ તો ભગવાન કથા છે, ભાગવત કથા છે, તેઓ સેના ગર્વ કરવા, એની અગાધતા આગળ જાણવાના શું ગર્વ કરવા. હા હા સંતો જ્યારે એની વ્યાખ્યા કરતા હશે ત્યારે એની વ્યાખ્યાનો સાર ન મળે. હા હા ભાઈ ભગવાને જોયું તેના અંતના ભાગે દિવ્યધ્વનિમાં કહેવાયું અને જે કહેવાયું એટલું તો જીલાવું પણ નથી આવે છે ને કે મુખ ઓમકાર ધુની સુની અર્થ ગણધર વિચારે રચી આગમ ઉપદેશે ભવિક જીવ સંશય નિવાર. હા હા દિવ્યધ્વનિ અનુસાર આગમનો આવેલી આ વાત છે અને તે જેને અંદરનો જાણી છે તેને સંશય રહેતો નથી. દ્રવ્યને જાણનાર ઉગડેલા જ્ઞાન વડે જો વિશેષનો રહેલા શુદ્ધ સામાન્ય જીવને ભાળવો તો સંશય રહેતો નથી, મિથ્યાત્વનો કોઈ અંશ રહેતો નથી. અહીં વિશેષમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને એમ અનેક જીવ લીધા છે ને જીવને એમ એક વચન નથી પણ એ જીવોને એમ બહુ વચન લીધું છે. મતલબ કે પર્યાય દર્શને બંધ કરીને ઉગડેલા ઉગાડેલા દ્રવ્યાર્થિકને જ્ઞાનથી જે જુએ તેવા અનેક જીવોની વર્તમાન પંચમકાળમાં સંભવિતતા છે. જો આ પંચમાળાના સંત પંચમાળાના શ્રોતાને આમ વાત કહે છે એમ કે પંચમકાળમાં પણ અનેક જીવો આમ પોતાના શુભ પીકારી દ્રવ્યને જોશે અવલોકશે. શ્રોતાને એમ કહેતા નથી કે તારાથી આ નહીં થાય માટે મને ન સમજાય એ વાત મૂકી દેતો. પર્યાય છે તેને પણ જોવાનું બંધ કરવું છે તેઓ આ ન જાણું આ ન જાણી શકું એ પ્રશ્ન જ ક્યાં છે. પર્યાયને જોવાનું જ્ઞાન સર્વથા બંધ કરીને જો દ્રવ્યને જોવાના ઉગાડેલા જ્ઞાન વડે જોઈશ તો તને આખો ભગવાન આત્મા ભરાશે. તારા ભગવાનનો તને ભેટો થશે એ ભગવાન છાણો નહીં રહે. એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને એમ બહુવચન કહીને પંચમાળાના સંત પોતાના પંચમાળાના શ્રોતાઓને એમ કહે છે કે ભગવાન તું વિશ્વાસ લાભ તારામાં અનંત સામર્થ છે. અનંત અનંત પુરણવીર્યથી ભરેલું તું ભગવાન છો. અતિન્દ્રિય સુખામતથી આનંદથી ભરેલું તું સાગર છો. ભગવાન આ પુરુષ સ્ત્રી કે નપુષક તે તું નથી, માટે તું શરીરને ન જો, આકૃતિને ન જો, પરને ન જો. અરે એ બહારમાં તો ક્યાં તારે જોયું છે? પણ એ બધા જે તારી પર્યાયમાં જણાય છે એ પર્યાયને જોવાની તારી પર્યાય આપની બંધ કરી દો અને ઉગાડેલા ઉઘડેલા જ્ઞાન વળી રવિને જો. જણાય છે તે પર્યાયને જોવાની તારી પર્યાય આપની બંધ કરી દે અને ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને જો તેથી તને અનંત સુખનો સમુદ્ર ભગવાન આત્મા ભરાશે. હું જ્ઞાન થઈ જઈશ. આહા અદભુત વાત, આહા આ બધું એ ચિત્રું છે એમ પાસે છે એમ કહ્યું ને. એ પણ અનેક જીવોની અને તે દ્રવ્યને જોવાની ઉઘાડેલી ઓખથી ઘડિયાળને જોવાની એક આંખ સાવ બંધ કરેલી છે. જ્યારે દ્રવ્યને જોવાની બીજી જે ઉઘાડેલી આંખ છે તે વડે જોતો આ બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. અથવા અતિંદ્ર સુખનો સાગર નિર્વાણ પ્રભુ આત્મા જણાય છે. એટલે કે આત્મદ્રવ્ય ઇન્દ્રિય ગમ્ય નથી, વિકલ્પ ગમ્ય નથી, ઘડિયાળ નહીં વડે પણ ગમ્ય નથી, પણ એકલા ઉઘાડેલા દ્રવ્યાથી નહીંના ચક્ષુ વડે જણાય એવું તત્વ છે. પહેલા પર્યાય દ્રષ્ટિમાં દ્રવ્યને જોનારું જ્ઞાન બંધ હતું. અવસ્થાઓને જોનારની પોતાની દ્રષ્ટિ પોતાની જોતી ન હતી. તેથી કહ્યું કે અવસ્થાને પર્યાયને જોવાની આ સર્વથા બંધ કરી દે. પર્યાય તો તે પોતાના ક્રમમાં પોતાના કાર્ય થશે, પણ તે પર્યાયને નાયકપણા આદિને જોવાનું આ સર્વથા બંધ કરી દે. તેને જોવાની આંખ બંધ કરી એટલે જોવાનું સર્વથા બંધ થઈ ગયું એમ નથી. પર્યાયને જોવાનું જ્યાં બંધ કર્યું ત્યાં તરત જ અંદર દ્રવ્યને જોવાનું દ્રવ્યાર્થિક જ્ઞાન ઉડ્યું છે. અને તે જ્ઞાનનું આખું પૂર્ણાનંદનું નાશ ચિત્ત ચમત્કાર પ્રભુ આત્મા જણાય છે. લો હવે આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાં છે? બીજે તો બહારની ક્રિયાકાળની વાતો છે, પરંતુ ભગવાન જેનાથી ભવનો ન આવે તે ચીજથી શું બાપુની આત્મદ્રષ્ટિ વિના 84ના અવતારમાં નરકાદિના જે દુઃખો જીવ ભોગવે છે તેનું વર્ણન સોંભળી ન જાય એવું છે. અને તમે જોતા જે આનંદ આવે છે એ આનંદની સેવા એ કરો ન જાય એવો આનંદ તને આવશે. હા, એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થી ચક્ષુ વડે જોતા બધું દ્રવ્ય બધું દ્રવ્ય છે એમ પાસે છે, અથવા ત્રિકારી એકરૂપ દ્રવ્ય જણાય છે. આ કૌશમાં દ્રવ્ય જયારે પાછું છે ત્યારે હવે પર્યાય ને જાણવાનું યથાર્થ જ્ઞાન પ્રગટ થયું છે. પેલા દ્રવ્યાર્થિક નયને બંધ કરીને પર્યાય ને જોવું એમ ન લીધું, પણ પર્યાર્થિક નયના ચક્ષુ સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિક નહીં જોવું એમ કહ્યું. કેમ કે દ્રવ્ય ભાસતા પર્યાય યથાર્થ ભાસે છે તો હવે કહે છે. અને જયારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જો દ્રવ્ય એટલે અંતર તત્વ દેખવામાં તો આવ્યું છે, આ બધું એ સામાન્ય છે, આ બધું દ્રવ્ય છે વસ્તુ છે એમ જ્ઞાન તો થયું છે, છતાં તે તરફનું હવે જોવાનું બંધ કરીને અથવા તેના તરફનું લોક છોડી દઈને એમ કેમ કહ્યું? કારણ કે પર્યાય પણ પોતાની છે ને, પર્યાય દ્રવ્યમાં પોતાનાનો છે, તેથી તેને જોવા માટે આ દ્રવ્યાર્થિક નહીંના ચક્ષુ બંધ કર એમ કહે છે. બહુ જણી વાત પ્રભુ. હા, આ તો કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળા દિગંબર સંતોની વાણી, બહુ ગંભીર વાત. હવે આવી સમ્યક વાત બીજે એટલે શ્વેતાંબર આદિમાં કેવા છે? આટલું લાગે એવું છે પણ શું થાય આવી વાત બીજે છે નહીં. હા હા, સંત મુનિવર કહે છે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કર. પહેલા કહ્યું કે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. તેઓ દ્રવ્યને જોવાની વાત હતી અને દ્રવ્ય પ્રગટ ભાસ્યું તો હવે પર્યાયનું જ્ઞાન કરાવવું છે એટલે કહે છે. દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે જો. પર્યાય પણ એની છે, એનામાં છે ને, જીવ દ્રવ્ય તેમાં એટલે પર્યાય પણ રહેલું છે, વર્તી રહ્યું છે, માટે અહીં પર્યાયનું જ્ઞાન કરાવવું છે.
ત્યારે વિદ્વાનોને ગુરુદેવની પુણ્ય અજ્ઞાનીઓને બધા અજ્ઞાની બેઠા હતા વણી સહિત એને એમ લાગ્યું કેટલા ગુરુદેવે થાક ખાધી, નવા દિગંબર થયા છે. એટલે કર્મના ઉદયથી રાત થાય છે એ એને ખ્યાલમાં આવતું નથી. એટલે રાત પોતાથી થાય છે એમ એ માની બેઠા ગુરુદેવ. એમ એ લોકો એમ માની, એ લોકો એમ માને છે કે કર્મના ઉદયથી રાત થાય. કર્મના ઉદય વિના જો રાત થાય તો આત્માનો સ્વભાવ થઈ જાય. એ તર્ક અજ્ઞાનીનો એક તર્ક છે. ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે કર્મના ઉદયથી થતો નથી, કર્મ કરાવતો તો નથી, પણ કર્મના ઉદયની પણ એમાં અપેક્ષા નથી. પર્યાયની પ્રગટતા રાલી તત્સમયની યોગ્યતાથી થાય છે, નિરપેક્ષ છે એ રાલી. પણ એ લોકોને બેઠું નહીં, બેસે જ નહીં, બેસે તો નાની થઈ જાય. નિરપેક્ષ સિદ્ધ કરવા જાય કે કર્મના ઉદયની જ અપેક્ષા નથી, તો અનાદિકાળથી જીવને કર્મના ઉદયથી રાત થાય છે એવી માન્યતા છે. ત્યાં સુધી એનું લક્ષ કર્મ ઉપર જાય છે અને રાગ રૂપે પણ રહે છે. પણ કર્મથી નિરપેક્ષ થાય છે રાગ સ્વતંત્રપણે, એ જો ખ્યાલમાં આવે તો એનું નિમિત્તનું લક્ષ જ છૂટી જાય અને વિતરાગ ભાવ પ્રગટ થાય. એટલે નિરપેક્ષતામાં નિરપેક્ષતામાં પણ રાગ પ્રગટ થાય સિદ્ધ નથી કરવું. જ્યાં નિરપેક્ષ તત્વમાં તમે આવ્યા ત્યાં એ સમયે રાગની ઉત્પત્તિ ન થાય પણ વિતરાગ ભાવ પ્રગટ થાય. આખો નિમિત્ત નૈમિત્તિક સંબંધ તૂટી જાય. સાપેક્ષ સંબંધ જયારે તૂટે ત્યારે નિરપેક્ષ તત્વ ઉભું થાય છે, એ વિતરાગ ભાવ પ્રગટ થાય. જીવની પર્યાયમાં અનાયક ભાવ જણાઈ ગયો છે સમય સમય. અને ફળ રાગાદિત નહીં પણ જ્ઞાનમાં જણાય છે. હવે મારા જ્ઞાનમાં નાયક જણાય છે એ લક્ષ અનંતકાળથી છૂટ્યું છે, અને રાગાદિત નહીં મારા જ્ઞાનમાં જણાય છે. એવા જ્ઞાનનો સ્વાદ અનાદિકાળથી અજ્ઞાને લીધો છે, એનું નામ અજ્ઞાન. જો લે છે તો જ્ઞાનનો સ્વાદ, પણ જ્ઞાનને અજ્ઞાન કરી દે. રાગ મિશ્રિત જ્ઞાન, રાગની સંબંધવાળું જ્ઞાન, રાગ સાપેક્ષ જ્ઞાન, રાગ મિશ્રિત જ્ઞાન એટલે અજ્ઞાન. એનો અનુભવ અનાદિકાળથી આપણે અહીંયા નજીક જ્ઞેય લીધું છે. રાગ ચિંત્ય ચેતક ભાવ આપી નીકળશે એ લીધું છે, ત્યારે બહાર જ્ઞેય નથી લેતો, બહારનું જ્ઞેય નથી. કેમ કે રુદ્ર ગતિમાં બહારનું જ્ઞેય નથી હોતું, રાગ તો જ્ઞેય થાય. એટલે નિયમરૂપ એક એવો સંબંધ જાળવી રાખે છે અનાદિકાળથી અજ્ઞાની, એ સંબંધ તોડે તો જ્ઞાન થાય. એ મારે કહેવું કે રાગ જેમાં જણાય છે એવું જે જ્ઞાન, એનો જે અનુભવ, એ અજ્ઞાન. કેમ કે ખરેખર રાગથી નિરપેક્ષ જ્ઞાન થાય છે. રાગથી નિરપેક્ષ જ્ઞાન થાય છે એમ જો ખ્યાલમાં આવે તો એમાં જ્ઞાય જણાય છે અનુભવ થાય, અને રાગ જણાય છે એવા જ્ઞાનનો અનુભવ થાય છે એ અજ્ઞાન છે. હવે એ જ્ઞાનને સાપેક્ષ માન્યું છે, એટલે રાગ જે જ્ઞાનમાં જણાય એ જ્ઞાન નો અનુભવમાં એમ આવે ત્યાં રાગ મારો. એનો પણ હું હમણાં ન્યાય આપું છું. રાગ મારો, એ રાગને મારા પણ જ અનુભવી લે, સમજી ગયા? क्योंकि पर सापेक्ष ज्ञान राग सापेक्ष ज्ञान रागना संबंध वाव ज्ञान राग निमित्त छे नहीं पड़े अने ज्ञानी पर नैमित्तिक એટલે નૈમિતિક નો અનુભવ સ્વભાવ નો અનુભવ નથી જે રાગ જ્ઞાન ની પર્યાયમાં જયો છે ત્યારે એ રાગ મારો છે એમ જાણીને જ અનુભવી લે છે એવા જ્ઞાન ને અજ્ઞાન રાગ મિશ્રિત જ્ઞાન નો અનુભવ કરે
છે
હવે એક એવો નિયમ છે કે રાગ જ્ઞાન માં જણાય છે જે જ્ઞાન ની પર્યાયમાં ત્યારે એ જ્ઞાન મારું એમ જ્યાં નક્કી કરવા ગયો ત્યાં રાગ બારું આવી હવે આ આ વાત સિદ્ધ કરવા માટે એક સ્વભાવનો દાખલો આપો તો જ આ વાત બેસશે હજી કે જે જ્ઞાનમાં નાયક જણાય છે હવે જો કોનીકો થી તમે આનીકો આવો કે જે જ્ઞાનમાં નાયક જણાય છે તો નાયકમાં મારા પણ એની બુદ્ધિ થશે સ્વતંત્રપણે બધા વિચાર આ વાત જ્યાં ત્યાં પૂછવા દેશો તો દોડી થાય આગમમાં છે આ વાત બધી આગમમાં જે કહું છું એ આગમમાં છે આગમ નો અવલંબન લેજો હૃદય નો અવલંબન લેજો આ વાત રહસ્યવાળી છે રાગ જ્ઞાનમાં જણાય છે ઈ જ્ઞાન મારું રાગ જ્ઞાનમાં જણાય છે આ જ્ઞાન મારું એટલે રાગ મારો થઈ સમજાય છે હવે જ્ઞાયક જે જ્ઞાનમાં જણાય છે ઈ જ્ઞાન મારું જે જ્ઞાયક જણાય છે ઈ જ્ઞાન મારું તો જ્ઞાયક પણ મારા પણ બુદ્ધિ થઈ રાગમાં મારા પણ બુદ્ધિ ખ્યાલ રહેતી જ નથી જેમ જ્ઞાયકમાં મારા પણ બુદ્ધિ થાય છે આ બાજુ એમ આ બાજુ રાગમાં મારા પણ અને આ દ્રષ્ટિકોણ થી કથા વાંચી છે અધ્યયન કરું પાછું આચાર્ય ભગવાન એમ કે છે પદ્મની ગાથામાં એક દેવભૂત જીવો છે જે જ્ઞેયમાં અશક્ત છે જેને દાખલા આપ્યો કે શાકના સંબંધ વાળા મીઠાનો સ્વાદ લે છે એમાં શાકનો સ્વાદ લે છે એમ લેખું નથી સ્વાદ તો ખરપો લે છે પણ એ ખરપ કેવો સ્વાદ લે છે કે શાકના સંબંધ વાળો રાગના સંબંધ ભાવ જ્ઞાન હતું ને એની બી ગયા શાક કે શાક ના સંબંધ ભાવ ખાત નો સ્વાદ જોઈએ છે પણ શાક થી નિરપેક્ષ શાક ની હારે ભેળસેળ થયું જ નથી મીઠું મીઠા રૂપે છે શાક શાક રૂપે છે મીઠું શાક માં આવ્યું નથી શાક મીઠા માં આવ્યું નથી એ બે ને કરતા કરવું સંબંધ નથી નિમિત્ત નૈમિત એક સંબંધ નથી સાતનો સંબંધ છે માટે મીઠું ખાવું છે એમ છે જ નહીં મીઠું તો સ્વભાવથી જ ખાવું એકદમ જેવું વાત છે ત્યારે સાતના સંબંધ વાળું જે મીઠું ખારપ લાગે છે એ જ્ઞેયરૂપ થઈ ગયું સાતનો નૈરૂપી થઈ ગયો અને એ જ જીવ એનો એ જીવ આ મને ખારું લાગે છે એ શાક નથી પણ મીઠું છે ખારું ભાષે છે ખારાપણું ધર્મ લક્ષણ તો મીઠાનો છે શાક નો ક્યાં છે શાક તો કરેલાનું છે શાક તો પાકેલ કરેલું છે તો શાક નો સંબંધ તોડી નાખે છે મીઠાની સાથે. એકલા શાક ના સંબંધ દરેક મીઠાનો સ્વાદ લે છે તો એ શાક નો લોભ નથી, ખોરાક નો લોભ નથી. એમાં મીઠાનું દ્રવ્ય નો અનુભવ આવ્યો અને ઓમાં શાક ના સંબંધ માં મીઠું ખાય છે એમાં શાક નો અનુભવ આવ્યો, મીઠાનો અનુભવ છૂટી ગયો. જયારે રાગ જ્ઞાન ની પર્યાય માં જણાય છે, જણાય વિના નહીં, એ ન જણાવ, એ ન જણાવ એનો અનુભવ થયા કરે છે. હવે જયારે રાગ ના સંબંધ જ્ઞાન ની પર્યાય નો અનુભવ થાય છે ત્યારે જ્ઞાન ની પર્યાય માં જે અનુભૂતિ થઈ સ્વાદ આવ્યો એ તો રાગ ના સંબંધ ભાવ છે, એટલે રાગ માં મારા પણ હું કરી રાગ મિશ્રિત જ્ઞાન નો સ્વાદ લઈ લીધો. હવે જોજો, રાગ તો રાગ માં છે, અહીંયા જ્ઞાન માં પ્રતિભાસ થતો રાગ, એની નજર રાગ ઉપર હતી, એટલે રાગ ના સંબંધ ભાવ જ્ઞાન નો સ્વાદ લેતો હતો. એ જ જીવ મારો આત્મા રાગ થી જુદો છે, મારો આત્મા જ્ઞાન થી અભિન્ન છે, એવો વિચાર ત્યાં આવ્યો. રાગ ના સંબંધ વાળું જ્ઞાન તિરોભૂત થઈ ગયું અને જ્ઞાયક જણાય છે તો જ્ઞાયક જણાય છે એવું જે જ્ઞાન એનો જે સ્વાદ આવ્યો તો એ જ્ઞાન જ્ઞાયક માં અનુભૂતિ કરીને સ્વાદ લીધો. જ્ઞાન નો સ્વાદ તો જ્ઞાન નો આવે છે, જ્ઞાયક નો નથી આવતો, વાત શાક નો નથી આવતો. મારી ચીજ છે તો એ જે જ્ઞાન ની પર્યાય પ્રગટ થઈ એ નિરપેક્ષ કહેવાય. જ્ઞેય થી રાગ નું જ્ઞેય જે છે એ નિરપેક્ષ. અત્યારે ઓળો વિચાર ન કરતા તમે, એવો વિચાર ન કરતો કે જ્ઞાયક થી નિરપેક્ષ જ્ઞાન ની પ્રિયા, એવો વિચાર નહીં કરતો. તો એ જે જ્ઞાન ની પ્રિયા એમાં જ્ઞાયક જણે છે, જાણનાર જણે છે. એ જ્યાં જ્ઞાન ની પ્રિયા માં આવ્યું ત્યાં જ્ઞાયક માં અનુભૂતિ થઈ ગઈ. જેને જાણે છે એમાં અનુભૂતિ કર્યા રીએ જ નહીં, એ સ્વભાવ છે. સમજી ગયા? રાગ ને જાણીને રાગ માં અનુભૂતિ કરતું તો એ જ્ઞાન, હવે રાગ થી વિમુખ થઈને મારી જ્ઞાન ની પર્યાયમાં રાગ નથી જણાતો, પણ મારી જ્ઞાન ની પર્યાયમાં જ્ઞાયક જણાય છે. કેમ કે જ્ઞાયક થી જ્ઞાન તાદાત્મ છે એટલે જ્ઞાયક જણાઈ ગયો છે, અને રાગ થી જ્ઞાન ભિન્ન છે એટલે રાગ નથી જણાતો. એમ જાણીને ગુલાટ મારે અને જ્ઞાન ની પ્રિયામાં જ્ઞાયક જણાય છે એ ભક્ત અનુભૂત. એટલે વર્ષ પછી જણાતું 100 જણાય છે એ ગુરુદેવ કહે છે 100% સાચું. મને મારી જ્ઞાન ની પર્યાય જણાય છે પદ નહીં, પછી પદ નહીં જેમાં જણાય છે એવી જ્ઞાન ની પર્યાય જણાય છે, પણ જ્ઞાન ની પર્યાય જણાય છે. પણ એ જે જ્ઞાન ની પર્યાય જણાય છે એ જ્ઞાની કહે છે, એને જ્ઞાયક જણાય ગયો છે માટે નહીં જણાય છે એવી જ્ઞાન ની પર્યાય. હવે જો અજ્ઞાની એ જ્ઞાની નું વચન લઈ લઈએ કે હવે મને જ્ઞાન નથી જણાતું પણ જ્ઞાન ના સંબંધ વાળું જ્ઞાન જણાય છે તો અજ્ઞાન છે, અજ્ઞાની માટે અજ્ઞાન છે. કેમ કે એને જ્ઞાન નો સંબંધ તોડ્યો નહીં, જ્ઞાન કેવું જણાય છે કે જ્ઞેય જેમાં જણાય છે એવું જ્ઞાન, તો એ જે જ્ઞાન ની પર્યાય છે એ જ્ઞેય સાપેક્ષ થઈ ગયું, જ્ઞેય થી નિરપેક્ષ એ જ્ઞાન ની પર્યાય ને પ્રગટ થાય. એટલે જો એ જ્ઞાની નો ચાવ કરવા જાય તો પણ મળે, મને જ્ઞાન ની પર્યાય જણાય છે, પણ તને જ્ઞાન ની પર્યાય જણાય છે એમાં શું જણાય છે કે પર જ્ઞેય જણાય છે ભલે એવી જ્ઞાન ની પર્યાય, પણ મને હવે પર જ્ઞેય નથી જણાતો, જ્ઞાન ની પર્યાય જણાય છે. તો જ્ઞાન ની પર્યાય જણાય છે તો એમાં કોઈ દ્રવ્ય જણાય છે કે દ્રવ્ય જણાતું નથી, જ્ઞાન દ્રવ્ય તો જણાય છે પર જ્ઞેય એક વખત તો જ્ઞેય થી નિરપેક્ષ
નિરપેક્ષ
છે. હવે એ નિરપેક્ષ જ્ઞાન ની પર્યાય ક્યારે કેવાય કે જ્ઞાયક એમાં જણાય તો એને રાગ જણાય છે, જ્ઞેય જણાય છે, કોણ બહુ છે. એટલે જ્ઞેય ના સંબંધ વાળું જે જ્ઞાન એ અજ્ઞાન છે.
અવલંબન લઈ લીધો, આ મને જણાતું જ નથી.
એટલે જ્ઞાયક જણાય છે એટલે એને જ્ઞાન માત્ર નો અનુભવ કહેવાય, એને જ્ઞાન માત્ર નો અનુભવ કહેવાય.
નિરપેક્ષ થાય તો ભગવાન આત્મા થી સાપેક્ષ થઈ જાય,
ભગવાન આત્મા થી સાપેક્ષ થાય ત્યારે અનુભવ થાય, ત્યારે આ પર્યાય જ્ઞાયક થી પણ નિરપેક્ષ છે
ભગવાન આત્મા થી નિરપેક્ષ છે.
નિરપેક્ષ કેમ છે કે જ્ઞાન ની પર્યાય જ્ઞાયક માં બુદ્ધિ કરી છે, પર્યાય માં બુદ્ધિ નથી કરી, માટે નિરપેક્ષ છે. ભગવાન તને પર તો જણાતો જ નથી, કાલે એક વાક્ય એ ભગવાન તને પર તો જણાતો જ નથી, પર સંબંધી તારી જ્ઞાન ની પર્યાય ને જ્ઞાન ની પર્યાય જાણે છે. નિરપેક્ષ ત્યાં પછી સાપેક્ષ ની વાત ને વ્યવહાર કહેવાય, પછી જ્ઞાન ની પર્યાય જ્ઞાયક ને જાણે છે, પછી જ્ઞાન ની પર્યાય માં પર જાય છે તો એને વ્યવહાર કહેવાય. એમાં એકતા થતી નથી, પેલા તો રાગ ને જાણીને રાગ માં સંબોધિ કરતી હતી, રાગ ના સંબંધ વાળું જે જ્ઞાન છે જે અજ્ઞાન છે. સંસારનું મૂળ રહે છે ચોથા. એક વાત હોય, બીજી વાત આ વાતનો વિચાર કરો, મને નિકી જણાય છે કે નિકી જણાય છે એવું જ્ઞાન જણાય છે કે નાયક જણાય છે તેવું જ્ઞાન જણાય છે, બસ આટલું ત્રણ ચાર બોલ વિચાર કરી લેવાનો. હવે 271 નંબરના કૌશમાં હું જ્ઞાતા છદરે મારું દે એવી ભ્રાંતિ અનાદિકાળથી, ઘણી ભ્રાંતિ શબ્દ એટલો ભ્રાંતિ નહીં પણ ઘણી ભ્રાંતિ વિશેષણ બરાબર. એનો એક શ્લોક બનાવ્યો બનારસીદાસ, એનો જ શ્લોક, એની કળશ ઉપરનો, બધા કળશ ઉપરના શ્લોકો બનાવ્યા છે બનારસદાસ. એનો એક શ્લોક બનાવતા એમ કે છે કે સ્વપર પ્રકાશક શક્તિ હમારી તહાં તઈ વચન ભેદ ભ્રમ બારી. અમારે કો ઘણો ભ્રમ, આમાં એમ લખે છે કે વચન ભેદ ભ્રમ ભારી, એમાં ઘણો ભ્રમ અને ભ્રમ ભારી,
બંને સમાનતા ભારી મેં ઘણો મેં.
એટલે એની અનુકરણ જે રાજમલજીએ કહ્યું એનું જ અનુકરણ એને કહ્યું,
સમજાય છે? વાત આવી એનું જ એને
પણ જાણવામાં મિથ્યા તો નથી, ઘણી ભ્રાંતિ શબ્દ વાપરો છે ને ત્યારે આને એવો શબ્દ વાપરો કે સ્વપર પ્રકાશક શક્તિ અમારી તહા તઈ વચન ભેદ ભ્રમ પારી. એ ચીઠીમાં એવું મન છે કે જ્ઞાનની પર્યાયની શક્તિ તો એવી છે કે સ્વપ્નનો પ્રતિભાસ થાય, સ્વપ્નનો પ્રતિભાસ થાય એવી શક્તિ તો જ્ઞાનની પર્યાયમાં છે. એમાં સ્વનો પ્રતિભાસ થાય અને પરનો પ્રતિભાસ થાય, પ્રતિભાસ ને કોઈ ટાળી ન શકે. સ્વપર પ્રકાશક શક્તિ અમારી અથવા સ્વપરનો પ્રતિભાસ કરનારી શક્તિ અમારી, સ્વપર પ્રકાશક શક્તિ અમારી અથવા સ્વપર જેમાં પ્રતિભાસ થાય એવું જે સામર્થ્ય સામર્થ્ય છે એ તો નિરપેક્ષ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે.
અમારી કેનું ઉપેક્ષિત થઈ ગયું?
સ્વપર પ્રકાશક શક્તિ અમારી એ તો જ્ઞાનની શક્તિ અનાદિ અનંત છે, એ તો ટાળી શકાતી જ નથી, એ તો નિશ્ચય છે. હવે આગળ સ્વપર પ્રકાશક શક્તિ અમારી એ તો નિશ્ચય છે, એટલું સામર્થ છે જ્ઞાનનું, જ્ઞાનનું સામર્થ છે કે એમાં સ્વ પણ જણાય ને પર પણ જણાય છે. જેજે જ્ઞાન જ્ઞેયને જાણવા જતું નથી અને જ્ઞેય ઉડીને જ્ઞાનમાં આવતું નથી, પણ પોતપોતાની સ્થિતિમાં એવું છે કે એમાં દર્પણમાં અગ્નિ બાર હોય એનો પ્રતિભાસ એમાં ખ્યાલ કરે દર્પણમાં. હવે કહે છે કે સ્વપર પ્રકાશક શક્તિ અમારી એ તો નિશ્ચય છે, જ્ઞાનની પર્યાયનું સામર્થ શક્તિ અમારી. જોજો તહા તઈ વચન ભેદ બ્રહ્મ મારી, આ વચનનો ભેદ થયો કે સ્વપર પ્રકાશક જ્ઞાન એ વચનનો ભેદ છે. વચનમાં તો એમાં વચનમાં એવું કે જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું અને જ્ઞાતા પણ હું, એ વચન ભેદ છે, વસ્તુ એવી નથી. એમ સ્વપર પ્રકાશક શક્તિ સામર છે એ તો નિશ્ચય છે. હવે જો તમે એના બે ટુકડા કરવા ગયા કે એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક પણ જણાય છે અને મને પર જણાય છે, તો એ ભેદ કર્યો એ બ્રહ્મ ઉભી થઈ ગઈ. હવે જે જ્ઞાનની પર્યાય આત્મા સન્મુખ થાય છે એમાં આત્મા તો પ્રતિભાસ થાય છે, પણ પરનો પ્રતિભાસ થાય છે એવી દ્વિરૂપતા જ્ઞાનની પર્યાયમાં છે. પણ એમ જો તમે વિચાર કરો કે હું મારી શક્તિ છે સ્વપર પ્રકાશક, તો હું આ પરને જાણું છું, તો એ જ્ઞાનની પર્યાયનો ભેદ કર્યો તમે. જ્ઞાનથી એવો જો એ સામર્થ નો તમે વિકલ્પ કર્યો એટલે અનુભવ ન થાય.
ક્યાં વાત, વચન બોલતી તો સામર્થ કા વિભાગ નહીં હૈ,
નહીં હૈ બસ. વચન ભલે આવે, વચન તો વાણી કી બાત તો સમજાને કે લિયે આવે.
ક્યા વાત,
વચન ભેદ હૈ, વસ્તુ કા ભેદ નહીં હૈ.
ક્યા વાત,
જ્ઞાતા જ્ઞાન ની જ્ઞેય નો વસ્તુ થી ભેદ નથી, વચન થી ભેદ છે.
અલૌકિક વાત
હૈ, વચન થી ભેદ છે.
વચન ને કા સામર્થ કા વિભાગ કરા.
હા,
વો સંધિ બહુત જલ્દી ધર્મ ઓર મારી.
ઇતના વચન ઇતના વ્યવહાર, જીતના વચન ઇતના વ્યવહાર, ઇતના જીતના ભેદ ક્યાં વચન કા વો વ્યવહાર હો ગયા. વસ્તુ તો હવે સમજાને કે લીએ ભેદ ક્યાં,
જીતના વચન ઉતના વ્યવહાર, તો ક્યુ બ્રહ્મ પડના.
હા, બ્રહ્મ ક્યાં પડે,
વિભાગ ક્યાં કરેગા,
વિભાગ
ક્યાં કરેગા.
વસ્તુ તો, વસ્તુ તો અવિભાગી હૈ, અભેદ. વો તો સમજાને કે લીએ ભેદ કરકે સમજાતે હૈ, તો ભેદ કો ગ્રહણ કર લિયા અજ્ઞાની હૈ, ટુકડા કરી દીયા આત્માને, જ્ઞાન નહીં લે જ્ઞાતા. એમ સ્વપર પ્રકાશક શક્તિ અભેદ છે, એના બે ટુકડા કર્યા, કે જ્ઞાન સ્વને જાણે તે નિશ્ચય ને પરને જાણે તે. સ્વપર પ્રકાશક શક્તિ મળી તહા તઈ વચન ભેદ ભ્રમ પારી હો ગયા. એક લાઈન કા તો દ્વિવિધા પ્રકાશી, જ્ઞેય શક્તિ દ્વિવિધા પ્રકાશી, સ્વરૂપા પરૂપા ભાસી. જ્ઞેય બે પ્રકારના છે, જ્ઞેયના બે પ્રકાર છે, સ્વરૂપા અને પરરૂપા. જ્ઞાનની પર્યાય તો એક જ છે, પણ એમાં જ્ઞેય બે પ્રકારના છે. જ્ઞેયના બે પ્રકાર છે એટલે વાં વચનના ભેદથી એ જ્ઞાનની પર્યાયના બે ભેદ કર્યા, કે જ્ઞાન સ્વને જાણે તે નિશ્ચય છે, પરને જાણે તે વ્યવહાર. જ્ઞાન તો જ્ઞાન જ છે,
જ્ઞાન તો જ્ઞાન જ છે.
જ્ઞાન તો મોસ્ટ વાત આવી, આનાથી કઈ અલમ બસ. એ છે બીજો વિધા પ્રકાર,
જ્ઞાન તો જ્ઞાન છે. હવે એમાં જ્ઞેયની શક્તિ બે પ્રકારે છે એટલે ભ્રમ થઈ ગયો. હવે બે પ્રકારની જ્ઞેયની શક્તિ છે એટલે ભ્રમ નથી થયો, પણ સ્વપર પ્રકાશક ના ટુકડા કયા એટલે ભ્રમ થઈ
ગયો. સ્વપર ના ટુકડા કરા, સ્વપર કા ટુકડા નહીં, સ્વપર તો જ્ઞાન કા વિશેષણ,
જ્ઞાન કા વિશેષણ હૈ. ઓર જ્ઞે દો પ્રકાર કા હૈ, તો જે એને ક્રોસ કર્યો છે રાજમલજી એ, એનું આ કહ્યું કે આ બહુ ભ્રાંતિ થવાનું કારણ કે હું ગુણાયક અને છ દો એ મારું નહીં, એવી ભ્રાંતિ ઘણી ભ્રાંતિ ચાલે છે. ત્યારે જ્ઞેય તો આત્મા છે, આત્મા છે. કેમ કે જે સ્વપર પ્રકાશક પર્યાય છે, સ્વપર પ્રકાશક પર્યાય પ્રગટ, એ સ્વજ્ઞેય છે, એ પર જ્ઞેય નથી.
સ્વજ્ઞેય
એ તો એનું સામર્થ્ય,
ભેદ ઇસમાં હૈ, જ્ઞાન કે ભેદ.
પણ ભ્રાંતિ થઈ ગઈ કે આ મને પર જણાય છે, એ ભ્રાંતિ થઈ ગઈ.
इसमें से तो फल निकलता ही नहीं बिल्कुल भी, इसमें तो सामर्थ्य पड़ी है।
कि जो नर पर में जान पूरी पर पर चाहे ज्ञान पर ने जानतो नहीं, ज्ञान में पर चले नहीं, दर्पण में आए हुए प्रतिबिंब ज्ञान जड़ाए जाए थे, ज्ञान जड़ाए जाए थे, ज्ञान जड़ाए जाए थे, और देवकिन जड़ाए जाए थे, देवकिन ने ज्ञान जानतो नहीं, देवकिन ने ज्ञान जाने थे तो बहिर मुक्ता थे, अने मारा ज्ञान में देवकिन जड़ाए जाए थे तो अंतर मुक्ता थे, उमा ज्ञान नो ओलम बनावे थे, हूँ आने जानू छू ज्ञान नो ओलम बनावे, मारा ज्ञान में ज्ञान जड़ाए थे तो ज्ञान नो ओलम बनावे,
બાકી સમજવા માટે
રાગ જણાય છે જ્ઞાન માં તો તમારી નજર જ્ઞાન ઉપર રહી, અને રાગ ને હું જાણું છું તો તમારી નજર જ્ઞાન પર રાગ ઉપર રહી,
જ્ઞાન ગૌણ
હોય, ગૌણ
ઉસમાં જે ગૌણ હોય,
હા નહીં ગૌણ હોના ચાહીએ ને,
જે ગૌણ હોના ચાહીએ જણાય છે, જે જણાય છે તો જ્ઞાન થી મુક્તતા આવી,
આગી મુખ્યતા આવી,
ધ્યાન મંથન માં ચાલ્યો તો બધી જ્ઞાન
બે પ્રકારના છે એટલે એને ટુકડા કરી, આ પણ જણાય છે, આ પણ જણાય છે, અરે ઈ બે જણાય છે એવું જ્ઞાન જણાય છે, બે જેમાં પ્રતિભાસે છે એવું જ્ઞાન જણાય છે, એનું નામ સ્વપ્ર પ્રકાશક છે, આ ખરેખર સ્વપ્ર પ્રકાશક છે,
એક એક જણાય છે એ તો ટુકડા થઈ જાય, ઠીક વાત, દળ જણાય અને અગ્નિ જણાય એવી સ્વચ્છતા કે સામર્થ્ય,
સામર્થ્ય બસ,
સામર્થ કા ટુકડા કા આવશે, અગ્નિ જણાય ને દળ જણાય,
દળ જણાય ભરા
કે સ્વચ્છતા કે સામર્થ્ય,
સામર્થ્ય એટલો દોષ નહીં,
વચન માં આવે બાકી ભ્રમ નહીં કરના, સ્વચ્છતા કા ટુકડા નહીં હૈ, અગ્નિ જણાય છે શીશામાં તો વચન તો એસા હી હૈ,
વચન તો એસા હી
કે સામર્થ્ય કો કૈસે ખુલાસા કરે, કે
દેખો જણાય કે સામર્થ્ય નો તો ખુલાસો જ ન થઈ શકે ને, એ તો વચન અતીત છે,
એ કે
તો અપેક્ષા લઈને સમજાવા,
ઠીક હવે વચનાતીત તો
સ્વપ્ર પ્રકાશક વચનાતીત
વચનાતીત અપેક્ષા લઈને સમજાય,
સ્વપર પ્રકાશક ના નામે ક્યાંય ભૂલ થતી હોય તો એની ચોખ્ખ માટે આ સ્વપર પ્રકાશક પહેલી વાત આત્મા નો અનુભવ કરો, તો એક ખુલાસા માટે, બાકી ઓનો ખુલાસો તો આનો ગુરુદેવ વ્યાખ્યામાં બધો આવી ગયો છે, 271 તો બનાસ આધાર લઈને એને પણ આ વાત બ્રહ્મમાં મૂકી છે, એ બરાબર રાજમંદિરને અનુસરીને વાત કરી છે,
નૈમિત્તિક મેં એમ પણ હૈ તો નિમિત્ત ને એમ પણ લઈને નૈમિત ન કહેવાય છે.
રાગમાં મારા પણ આવ્યું તો રાગ જેના નિમિત્તે થયું છે એમાં મારા પણ આવ્યું. પુત્ર ના પ્રત્યે રાગ થયો તો રાગ માં મારા પણ આવ્યું ને રાગ નું કર્મ બન્યું તો પુત્ર એનું જ્ઞેય ન બને. પુત્ર માં મારા પણ છે એટલે રાગ માં મારા પણ, રાગ માં મારા પણ છે એટલે પુત્ર માં મારા પણ આવી ગયું કે ના રાગ મારો ને પુત્ર મારો નહીં ના બને
ના બને
ઓલી વાત સાચી લાગે આ ભૂલ હતી મારી. હું તો પર ને જાણતો હતો પણ પર મારા પણ ક્યાં, અરે પર એ તું જાણતો તો અને પર મારા પણ નથી બને જ નહી. જે જ્ઞાન ની પર્યાય માં જે જ્ઞાય જણાય એમાં મારા પણ થાય થાય ને થાય જ, જો જ્ઞાન ની પ્રિય માં જ્ઞાયક જણાય તો એમાં મારા પણ થાય થાય ને થાય જ, અને જો જ્ઞાયક નથી જણાતો ને પર ગણાય છે તો પર માં મારા પણ થાય થાય.
એમ કે તે પર્યાય નિમિત્ત સાપેક્ષ છે,
નિમિત્ત સાપેક્ષ છે, નિમિત્ત સાપેક્ષ છે,
જે સાપેક્ષ
નિરપેક્ષ નહીં જ્ઞાન ની
પર્યાય, એ સાપેક્ષ પર્યાય ને કે મેં મારા પણ આવે જ આવે આવે કાળ નિયમ અટૂટ બા એ જાતિ
ધર્મ છે. આ ધર્મ ની રીત છે જ્ઞાન નો ઓલમ છૂટી જવું.
પર્યાય નિરપેક્ષ ભાસની આવે ત્યારે
નિરપેક્ષ ક્યારે ભાષે કે જ્ઞાન નું અવલંબન છૂટે, જ્ઞાન નું અવલંબન છૂટે એ જ્ઞાન ની પ્રિય ને જ્ઞાયક નો આશ્રય હોય જ. નાયક જ્ઞાન ની પર્યાય માં જણાય ત્યારે નાયક માં હું પણ બુદ્ધિ થઈ ને, તો નાયક માં હું પણ બુદ્ધિ થઈ તો પરમા હું પણ ની બુદ્ધિ હોતી નથી.
પર જણાય છે એમાં અનપણા ની બુદ્ધિ થાય
થાય છે. કેમ જો જે ભીલ પદાર્થ છે એમાં અંગુતિ થાય છે તો અભિન પદાર્થ માં અંગુતિ કેમ ન થાય?
અવશ્ય થાય. બહાર નીકળના ઈસકાઈ મન પણ થઈ જાય. વિસ્તાર મેં કે જો રહેસ પે વજન હા બસ મૂળ ચીજ હૈ બસ. ઓર ટૂંકા કરતા આપને તો
નિરપેક્ષ થાય છે.
પછી પોતાના જાણતા પર જણાઈ જાય, પણ પર જણાઈ જાય એવી જ્ઞાન ની પર્યાય સ્વપર પ્રકાશક જે પર્યાય છે એ જણાય છે.
અગ્નિને દલ જણાય છે એમાં એવી સ્વચ્છતા જણાય છે.
એવી સ્વચ્છતા જ નહીં, અગ્નિ નહીં.
સ્વચ્છતા તો આવી વાત તો
અગ્નિ નહીં
તો સર્વથા નહીં.
તમે ક્યાંય પણ સંબંધ આપ્યો એટલે ફળમાં અમૂર્તિ થઈ થઈ ગઈ. સંબંધ વિનાની વસ્તુ નિરપેક્ષ તમે જ્ઞાની પ્રિય છો.
જ્ઞાયક
થી નિરપેક્ષ જ્ઞાન ની પર્યાય છે એમ કેવું નથી, પણ પરથી નિરપેક્ષ છે એમ કેવું. આ જ્ઞાન ની જે પર્યાય પ્રગટ થાય છે એ પરથી નિરપેક્ષ પ્રગટ થાય છે. જ્ઞાય છે તો જ્ઞાન થાય છે એમ છે જ નહીં.
તો ઝેર નીકાળના હે કે ધર્મદ્રવ મને જણાય છે.
હા
તો કિસકા આધારિત કે ઉપર હે.
હા એ તો આધાર એના ઉપર છે. જો ધર્માસ્તિ કઈ જણાય છે તો સત હેતુ પર્યાય ન રહી.
અપેક્ષ માની ધર્માસ્તિ તો જાણને વાળી પર્યાય
માં કે ધર્માસ્તિ કઈ માં અમૂર્તિ છે એને રહે જ નહીં.
અવશ્ય રહે. નૈમિતિક માં અમૂર્તિ હે ના.
નૈમિતિક
મેં જાણું ધર્મદ્રવ ને.
હા
અતિ વિનાયક સાપેક્ષ અને જ્ઞાન નિરપેક્ષ
માટે પછી 15 ની યાત્રા નો એટલે એ જે વાત આપણે કરી એને એમ કે દિગંબર સંતો નો ઓલો આધાર હોય, ગુરુ નો આધાર હોય તો જે આ વાત કરી એને બેસીએ અથવા ન બેસી હોય તો એને ઓલો આધાર મળે એટલે ધડતા થઈ
જાય.
ધડતા અથવા તો સ્વયં એને વિશેષ વિચારો સ્ફુરે.
હા સ્ફુરે.
જે મેં કહ્યું એના કરતા બીજા વિચારો આવે. આત્મા છે ને બધા સર્વગુણ સ્વભાવ થી ભરેલો આત્મા છે.
જે લુપ્ત દાતા વિધાન બતા દિયા એની વાત કે કરતે આપને. જે લુપ્ત દાતા વિધાન બતા દિયા ક્યુકે મીઠા ને સાપેક્ષ જોવે છે. બસ એક લુપ્ત દાતા નું વિધાન
હા નિરપેક્ષ જોવે. જે લુપ્ત નથી
સ્વચ્છતા જો હોય સર્વથા ભીનકા એકાકાર દળ નો સ્વાદ આવે.
સ્વાદ આવે અનેકાકાર નો સ્વાદ આવતો હતો. જ્ઞાન નો સંબંધ તોડી લે જ્ઞાન ની પર્યાય ને નાયક નો સંબંધ થઈ જાય એવી ના. જે નાયક થી વિકૃતિ પડી ગઈ છે. પુત્ર પોતાની માતા થી જુદો પડે ને રોવે છે. નાયક મળી જાય એટલે પછી રોવાનું કે એ તો ખુશી ખુશી ને દરિયા
થઈ ગઈ. ખુશી થઈ
ગઈ માં મળે ખુશી થાય કે
એકદમ
જ્ઞાની પર્યાય ને નાયક મળી જાય. મારું શું કામ છે આનંદ ઢગલા.
માં મિલને કા ઉપાય શૂન્ય ને મિલા નહીં. ખુશી કા પાર
નહીં.
ઇસમે ખુશી મે કિતના કચરા નિકલ ગયા. એક બાજુ અપને ને વો પ્રકાર કા મંથન નહીં કરના આવે તો સામને સહી અપૂર્વ મંથન કી કળા આઈ હૈ. ઓહો એકદમ બહુ જળતા હો ગયા. कर्म ने जनाये छे इसका उत्साह क्यों है?
सापेक्ष ज्ञान में स्वाद ले
એટલે આ જે વાત કરી છે એની હારે તમે શાસ્ત્ર નો અધ્યયન કરશો એકદમ ફિટ થઈ ગયા. દ્રવ્યનું એને જ્ઞાન થાય છે એવા જ્ઞાન નો સ્વાદ દે છે.
એટલે
એ દૈવિક નો સ્વાદ લે છે એટલે દેહ માં મારા પણ આવે આવે
એ નિયમ મેં તો દો તીન દિન તક એ 39 મી રાત બાકી જાનને વાળે જ્ઞાન કો જાનતા હું તો દેહ કા ક્યા પ્રશ્ન આયા તો ફિર જબ ઇસકે ઉપર સે યે આપકા ન્યાય તો ખ્યાલ માં આયે કે થા ઇસમે તો ચોંચી ની ડૂબી થી જબ બાકી યે ખ્યાલ માં આવતા કે શરીર પર નામ કો પ્રાપ્ત દ્રવિંદી તો યે જો હૈ પર એક જાનને વાળે જ્ઞાન કો મેં જાનતા હું તો યે ઇન્દ્રિય જ્ઞાન ઉભા હુઆ હૈ
ઇન્દ્રિય જ્ઞાન ઉભા
હૈ હા ઇસ વાસ્તે દેહ આદિ મેં મૂર્છા લિયા
બરાબર
હૈ કિતના આગમ ધરો
હા ભલે
તો ઉન જરી પણ
આ દેહ માં મૂર્છા રહે છે
તો પણ તનિક પણ જે આદિ મેં પૂછા હે એસા
મેદનાન પ્રગટ થતું
એસા લિયા
મેદનાન અર્થે ભૂલ થઈ ગયા લે નૈના સબલ ભાવ જ્ઞાન રાખો સાપેક્ષ જ્ઞાન ને નિરપેક્ષ જોયું નહીં એક સમય માં
નિરપેક્ષ કરે તો વ્યાઉટ સાપેક્ષ
આવે
આવે
નિરપેક્ષ
થાય તો નિરપેક્ષ થઈ
વર્ગથી નિરપેક્ષ તો સ્વથી સાપેક્ષ જ્ઞાન
મીઠાને
કોઈ નું અવલંબન લેવું જ ન પડે. ભાઈ આ ખારફ છે તો સીધું હું આ બીજું ખાય તો ખારું લાગશે કે કઈ બીજું ચીજ નું અવલંબન લઉં તો ના કઈ કરું પણ મીઠાને ગાંગળી મૂકો
જ્ઞાન.